એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આજના સમયના કેટલાક સૌથી મોટા અને અઘરા સવાલોને હાથ ધરે છે.
હા, પુસ્તકનું નામ છે હ્યુમનિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન,
એટલે કે માનવતાવાદ, એક સંક્ષિપ્ત પરિચય, અને તેના લેખક છે સ્ટીફન લો.
અને આ વિષય એવો છે કે ને જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. મતલબ ક્યારેય વિચાર્યું છે કે જો કાલે સવારે આપણને પાક્કી ખાતરી થઈ જાય કે કોઈ ભગવાન નથી,
કોઈ ઉપરવાળી શક્તિ નથી,
તો શું થશે? શું દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ જશે? લોકો શું એકબીજાને મારવા લાગશે કારણ કે કોઈનો ડર નથી?
બિલકુલ, આ જ તો મૂળભૂત ડર છે. અને આ પુસ્તક એ જ પ્રશ્ન પૂછે છે, શું ઈશ્વરના અસ્તિત્વ વગર એક સારું, નૈતિક અને અર્થપૂર્ણ જીવન જીવવું શક્ય છે?
અને લેખકનો જવાબ માત્ર હામાં નથી.
ના, જરાય નહીં. તેઓ તર્ક અને દલીલોથી સમજાવે છે કે આ કેવી રીતે શક્ય છે.
તો ચલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. પહેલા તો એ જાણીએ કે આ સ્ટીફન લો છે કોણ. આપણે એમની વાત શા માટે સાંભળવી જોઈએ?
સ્ટીફન લો એક જાણીતા અંગ્રેજી ફિલોસોફર છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણાવે છે. પણ એમની ઓળખ માત્ર એક પ્રોફેસર તરીકે નથી.
એમને?
હા, એમનું મુખ્ય કામ જ એ છે કે ધર્મ, જ્ઞાન, વાસ્તવિકતા આવા મોટા સવાલો પર વિચાર કરવો. અને આ જ સવાલો તો માનવતાવાદના કેન્દ્રમાં છે.
બરાબર, એટલે આ વિષય પર વાત કરવા માટે તેઓ એકદમ યોગ્ય વ્યક્તિ ગણાય. અને ખબર છે, મને એમની એક વાત બહુ ગમે છે.
કઈ વાત?
મોટાભાગના ફિલોસોફરો એવી અઘરી ભાષામાં લખે છે કે સામાન્ય માણસને સમજ જ ન પડે. પણ સ્ટીફન લોની ખાસિયત એ છે કે ગમે તેવા જટિલ વિચારને એકદમ સરળ બનાવી દે છે.
સાચી વાત. એમનું બીજું પુસ્તક છે ધ ફિલોસોફી જીમ, એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, એ વાંચીને એવું જ લાગે જાણે કોઈ દોસ્ત આપણને વિચારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હોય.
અને બીજું, ધર્મના દર્શનમાં એમની સમજ બહુ ઊંડી છે. આ કારણે તેઓ ધાર્મિક લોકોના મનમાં જે શંકાઓ હોય
માનવતાવાદને લઈને,
હા, એ વાંધાઓને સારી રીતે સમજે છે. અને તેઓ ફક્ત એને નકારી નથી દેતા, પણ શાંતિથી તર્ક સાથે એનું વિશ્લેષણ કરે છે,
જેનાથી એમની દલીલો વધુ વજનદાર બને છે. તો આ પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે? એનો મુખ્ય વિચાર શું છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે માનવતાવાદ એ માત્ર નાસ્તિકતા નથી, એનાથી ઘણું વધારે છે.
આ બહુ રસપ્રદ તફાવત છે.
જો, નાસ્તિકતા તો ફક્ત એક સવાલનો જવાબ છે, શું તમે ઈશ્વરમાં માનો છો? જવાબ છે ના, વાત પૂરી.
ઓકે,
પણ માનવતાવાદ ત્યાંથી શરૂ થાય છે. એ પછીના સવાલનો જવાબ આપે છે, સારું, જો ઈશ્વર નથી તો હવે આપણે જીવવું કેવી રીતે?
વાહ, એટલે આ ના કહેવા વિશે નથી, પણ હા કેવી રીતે કહેવું એના વિશે છે.
બરાબર, માનવતાવાદ એક સંપૂર્ણ જીવન જીવવાની રીત છે, એક ફિલોસોફી જે કહે છે કે આપણે આપણું જીવન તર્ક, વૈજ્ઞાનિક પુરાવા અને એકબીજા પ્રત્યેની સહાનુભૂતિથી જીવવું જોઈએ.
કોઈ દૈવી પુસ્તક પર નહીં, પણ આપણા પોતાના વિવેક અને કરુણા પર આધાર રાખીને.
બિલકુલ, અને પુસ્તક આપણને એક બૌદ્ધિક યાત્રા પર લઈ જાય છે.
ક્યાંથી શરૂઆત થાય છે?
પહેલા તો સામાન્ય ગેરસમજૂતો દૂર કરે છે. પછી એ માનવતાવાદી દ્રષ્ટિકોણનો પાયો નાખે છે, જેને વૈજ્ઞાનિક પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમ કહેવાય છે.
એક મિનિટ, આ પ્રકૃતિવાદ શબ્દ થોડો ભારે લાગે છે, એનો સરળ અર્થ શું?
એનો સરળ અર્થ એ છે કે આખું બ્રહ્માંડ એક મશીન જેવું છે, એના નિયમો છે જેને આપણે સમજી શકીએ છીએ.
પણ એની પાછળ કોઈ અદૃશ્ય ડ્રાઈવર નથી બેઠો જે તેને ચલાવી રહ્યો છે?
એકદમ સાચું. જે કંઈ છે એ આ કુદરતી દુનિયા અને તેના નિયમો જ છે, કોઈ અલૌકિક શક્તિ નથી.
અને આ પાયા પર પુસ્તક નૈતિકતા અને જીવનના અર્થ જેવા મોટા સવાલો પર આવે છે.
હા, તો ચાલો આ યાત્રા શરૂ કરીએ.
પુસ્તક માનવતાવાદની વ્યાખ્યા કેવી રીતે કરે છે? એના મુખ્ય સિદ્ધાંતો કયા છે?
મુખ્ય ચાર સિદ્ધાંતો છે. પહેલો આપણે જોયો પ્રકૃતિવાદી દૃષ્ટિકોણ, મતલબ કે આ દુનિયા કુદરતી છે.
અને બીજો, જ્ઞાન મેળવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો તર્ક અને વિજ્ઞાન છે, કોઈ આંધળી શ્રદ્ધા નહીં.
બરાબર, જે વાત પુરાવા સાથે સાબિત થાય તેને સ્વીકારવી.
ત્રીજો સિદ્ધાંત, જે મને લાગે છે કે બહુ મહત્વનો છે, એ છે કે આપણી નૈતિકતાનું કેન્દ્ર માનવ કલ્યાણ હોવું જોઈએ.
હા, આપણો ધ્યેય સ્વર્ગમાં જવાનો નથી,
પણ આ જ પૃથ્વીને વધુ સારી બનાવવાનો છે. મનુષ્યો અને બીજા જીવોનું દુઃખ ઓછું કરવું એ જ સાચો ધર્મ છે.
બિલકુલ. અને ચોથો અને સૌથી ક્રાંતિકારી વિચાર
એ જ કે નૈતિકતા માનવ આધારિત છે.
હા, તે કોઈ દૈવી આદેશમાંથી નથી આવતી, પણ આપણી અંદર રહેલી સહાનુભૂતિ અને તર્કમાંથી જ જન્મે છે. સારું શું છે એ જાણવા માટે આપણે ઉપર જોવાની જરૂર નથી,
આપણે આપણી અંદર અને આસપાસ જોવાની જરૂર છે. પણ આ વિચાર કંઈ નવો તો નથી લાગતો, ખરું ને?
ના, જરાય નહીં. અને પુસ્તક પણ એ જ કહે છે કે આ કોઈ નવી ફેશન નથી. આના મૂળ બહુ ઊંડા છે, હજારો વર્ષ પહેલા પ્રાચીન ગ્રીસમાં.
પ્રોટાગોરસ.
હા, પ્રોટાગોરસે કહ્યું હતું કે માણસ જ બધી વસ્તુઓનું માપ છે. એટલે કે શું સાચું શું ખોટું એ નક્કી કરવાના કેન્દ્રમાં માણસ છે.
અને એપિક્યુરસે પણ દેવી દેવતાઓના ડર વિના શાંતિથી જીવવાની વાત કરી હતી.
સાચી વાત. પછી યુરોપમાં જ્ઞાનોદયનો યુગ આવ્યો. વોલ્ટેર અને હ્યુમ જેવા વિચારકોએ અંધશ્રદ્ધા પર તર્કને પ્રાધાન્ય આપ્યું.
અને 19મી સદીમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતે તો જાણે આખી રમત જ બદલી નાખી.
હા, કારણ કે પહેલીવાર આપણને માનવ ઉત્પત્તિ માટે એક વૈજ્ઞાનિક સમજૂતી મળી. એણે સાબિત કર્યું કે આપણે પ્રકૃતિના વિકાસનો જ એક ભાગ છીએ, કોઈ વિશેષ રચના નહીં.
આ બધું સાંભળીને મારા મનમાં એ જ મોટો સવાલ ફરી આવે છે, જો કોઈ દૈવી નિયમો નથી તો પછી સાચું ખોટું કોણ નક્કી કરશે? આ તો અરાજકતા નોતરી શકે છે.
અને આ જ આ પુસ્તકનો સૌથી મહત્વનો અને મને લાગે છે કે સૌથી દિલચસ્પ ભાગ છે, ઈશ્વર વિના નૈતિકતા.
તો લેખકાનો શું જવાબ આપે છે?
અહીં લેખક 2400 વર્ષ જૂની પ્લેટોની એક દલીલનો ઉપયોગ કરે છે, જેને યુથિફ્રો મૂંઝવણ એટલે કે યુથિફ્રો ડિલેમા કહેવાય છે.
યુથિફ્રો મૂંઝવણ એ શું છે, જરા સરળ ભાષામાં સમજાવશો?
એ એક સરળ પણ બહુ ઊંડો સવાલ છે. સવાલ આ છે, શું કોઈ કામ સારું છે કારણ કે ઈશ્વર તેનો આદેશ આપે છે, કે પછી ઈશ્વર તેનો આદેશ આપે છે કારણ કે તે કામ પોતે જ સારું છે?
બરાબર.
ઓકે, એક મિનિટ. આમાં બે વિકલ્પ છે. પહેલો, કોઈ વસ્તુ સારી છે કારણ કે ઈશ્વર એવું કહે છે. બીજો, ઈશ્વર એવું કહે છે કારણ કે એ વસ્તુ પહેલેથી જ સારી છે. આમાં ફેર શું પડ્યો?
બહુ મોટો ફેર. ચાલો પહેલો વિકલ્પ લઈએ. માની લો કે સારું એટલે બસ ઈશ્વરનો આદેશ.
ઓકે.
તો જો ઈશ્વર કાલે ઉઠીને કહે કે ચોરી કરવી સારી વાત છે, તો શું આપણે એને નૈતિક માની લઈશું?
ના, ક્યારેય નહીં. આ તો નૈતિકતાને એકદમ મનસ્વી બનાવી દે છે.
બરાબર. આપણું અંતરાત્મા સ્વીકારવા તૈયાર નથી. તો હવે બીજો વિકલ્પ જોઈએ.
કે ઈશ્વર કોઈ કામનો આદેશ એટલા માટે આપે છે કારણ કે એ કામ પહેલેથી જ સારું છે. જેમ કે દયા રાખવી એ ગુણ સારો છે એટલે ઈશ્વર એલો આદેશ આપે છે.
હા, પણ જો એમ હોય તો એનો અર્થ એ થયો કે સારાપણું ઈશ્વર પર નિર્ભર નથી, એ તો એક સ્વતંત્ર માપદંડ છે.
બરાબર. તમે મુદ્દા પર પહોંચી ગયા. અને જો સારાપણાનો માપદંડ ઈશ્વરથી સ્વતંત્ર હોય, તો પછી એ માપદંડને સમજવા માટે આપણને ઈશ્વરની જરૂર જ ક્યાં છે?
આપણે આપણા તર્ક અને સહાનુભૂતિથી પણ એને શોધી શકીએ છીએ.
આ મૂંઝવણ બતાવે છે કે નૈતિકતાનો પાયો ઈશ્વરના આદેશ સિવાય પણ શક્ય છે.
તો પછી પાયો છે શું? જો કોઈ ધર્મગ્રંથ નથી તો આપણે કયા આધારે નિર્ણય લઈએ?
માનવતાવાદ કહે છે કે એના ત્રણ પાયા છે. પહેલો, સહાનુભૂતિ, એમ્પથી, એટલે કે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજવાની ક્ષમતા.
બીજો,
તર્ક, રીઝન, જેમ કે સુવર્ણ નિયમ.
હા, તમને પોતાની સાથે જેવો વ્યવહાર પસંદ ન હોય એવો વ્યવહાર બીજા સાથે ન કરો.
અને ત્રીજો, પરિણામો, કોન્સિક્વન્સીસ, કોઈ પણ કામ કરતા પહેલા વિચારવું કે આનાથી દુનિયામાં સુખ વધશે કે દુઃખ.
બરાબર. એટલે મૂળ વાત એ કે સારા બનવા માટે કોઈના ઠપકાની કે સ્વર્ગના લાલચની જરૂર નથી. પણ નૈતિકતા પછી બીજો મોટો પ્રશ્ન આવે છે, જીવનના અર્થનો. જો પુનર્જન્મ નથી, કોઈ દૈવી યોજના નથી, તો આ 70-80 વર્ષનું જીવન જીવવાનો મતલબ શું?
આ શૂન્યવાદનો ભય છે. અને લેખક આનો બહુ સુંદર જવાબ આપે છે. તે કહે છે કે અર્થ એ કોઈ શોધવાની વસ્તુ નથી,
પણ બનાવવાની વસ્તુ છે.
હા,
બનાવવા જેવી વસ્તુ.
એક્ઝેક્ટલી.
એ કેવી રીતે?
લેખક એક સરસ ઉપમા આપે છે. વિચારો કે તમે એક સુંદર ગીત સાંભળી રહ્યા છો.
ઓકે.
જ્યારે એ ગીત પૂરું થાય ત્યારે શું તમે કહો છો કે અરે આ તો નિરર્થક હતું, કારણ કે એ ખતમ થઈ ગયું?
ના, ક્યારે નહીં. એની સુંદરતા તો એ અનુભવમાં હતી.
બિલકુલ.
વાહ, આ તો ખૂબ જ સુંદર વિચાર છે. મતલબ જીવનની કિંમત તેની લંબાઈમાં નહીં પણ તેની ઊંડાઈમાં છે. એક સારી ફિલ્મ એટલા માટે ખરાબ નથી થઈ જતી કારણ કે તે 2 કલાકમાં પૂરી થઈ જાય છે.
બરાબર. એ જ રીતે આપણું મર્યાદિત માનવ જીવન પણ પ્રેમ, સંબંધો, કલા, વિજ્ઞાન આ બધાથી અર્થપૂર્ણ બની શકે છે. હકીકતમાં જીવન મર્યાદિત છે, એ જ વાત દરેક ક્ષણને વધુ કિંમતી બનાવે છે.
સાચી વાત. કારણ કે આપણી પાસે સમય ઓછો છે એટલે જ આપણે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રેરાઈએ છીએ.
બિલકુલ.
આ તો વ્યક્તિગત વિચારો થયા, પણ આ બધાનો સમાજ પર શું પ્રભાવ પડે? જો બધા લોકો માનવતાવાદી બની જાય તો સમાજ કેવો દેખાય?
અહીં બિન સાંપ્રદાયિકતા એટલે કે સેક્યુલરિઝમનો વિચાર આવે છે અને લેખક અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરે છે.
કઈ ગેરસમજ?
ઘણા લોકો માને છે કે બિન સાંપ્રદાયિક રાજ્ય એટલે ધર્મ વિરોધી રાજ્ય, પણ એવું નથી.
તો શું છે?
બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે ધર્મના મામલે રાજ્યની તટસ્થતા. સરકાર એક રેફરી જેવી છે જે કોઈ ટીમનો પક્ષ નથી લેતી.
એ ખાતરી કરે કે બધા નાગરિકો, ભલે તે આસ્તિક હોય કે નાસ્તિક, બધાને પોતાની માન્યતા અનુસાર જીવવાની સ્વતંત્રતા મળે.
હા, જ્યાં સુધી તે બીજાને નુકસાન ન પહોંચાડે.
અને આ વિચાર લોકશાહી અને માનવ અધિકારોને પણ મજબૂત કરે છે, ખરું ને?
એકદમ સાચી વાત.
કારણ કે જો દરેક વ્યક્તિનું મૂલ્ય કોઈ ઈશ્વરે નથી આપ્યું પણ ખુદ એના અસ્તિત્વમાં જ રહેલું છે, તો પછી જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈની સાથે ભેદભાવ કરી જ ન શકાય.
એકદમ સાચી વાત. માનવતાવાદ એક ખુલ્લા સમાજને પ્રોત્સાહન આપે છે, મતલબ જ્યાં કોઈ પણ વિચાર પર ખુલ્લીને ચર્ચા થઈ શકે, સત્તા પર સવાલ ઉઠાવી શકાય
અને પુરાવાના આધારે નિર્ણયો લઈ શકાય.
હા,
આખી ચર્ચા સાંભળ્યા પછી મને લાગે છે કે આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશા છે જે આપણને યાદ રાખવા જેવા છે.
ચોક્કસ.
પહેલો એ કે તર્ક અને વિજ્ઞાન પર વિશ્વાસ કરવો એ અંધશ્રદ્ધાનો શ્રેષ્ઠ ઈલાજ છે.
બીજો, નૈતિકતા માટે આપણને કોઈ બહારની સત્તાની જરૂર નથી, આપણી અંદરની કરુણા અને સમજદારી જ આપણી સાચી ગાઈડ છે.
અને ત્રીજો, જે મને સૌથી વધુ ગમ્યો, જીવનનો અર્થ શોધવાનો નથી, બનાવવાનો છે.
અને ચોથો, માનવતાવાદ કોઈ નકારાત્મક ફિલસૂફી નથી, તે ઈશ્વરનો ઇનકાર કરવા કરતાં માનવ ક્ષમતાનો સ્વીકાર કરવા પર વધુ ભાર મૂકે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે.
હા, જેમ કે નૈતિકતા પરનો એ વિચાર કે જો કોઈ ઈશ્વર ખરેખર સારો હોય તો તે કોઈ કામનો આદેશ એટલા માટે આપશે કારણ કે તે કામ પોતે જ યોગ્ય છે. આ દર્શાવે છે કે યોગ્યતાનું ધોરણ ઈશ્વર પર નિર્ભર નથી.
આ એક વાક્ય ધર્મ આધારિત નૈતિકતાના આખા માળખાને હચમચાવી દે છે.
બિલકુલ.
અને અર્થ પરનો વિચાર, જેમ સંગીતની એક સુંદર રચના તેના અંતને કારણે મૂલ્યહીન નથી બનતી, તેમ માનવ જીવન પણ પ્રેમ અને જ્ઞાનથી અર્થપૂર્ણ બની શકે છે.
તેની મર્યાદા જ દરેક ક્ષણને વધુ કિંમતી બનાવે છે. આ હતાશા સામે એક શક્તિશાળી દવા જેવું છે.
અને પેલો તફાવત પણ યાદ રાખવા જેવો છે,
નાસ્તિકતા અને માનવતાવાદ વચ્ચેનો.
હા, નાસ્તિકતા ફક્ત એક પ્રશ્નનો જવાબ છે, જ્યારે માનવતાવાદ એ પછીના પ્રશ્નનો સકારાત્મક જવાબ છે. જો ઈશ્વર નથી તો આપણે કેવી રીતે જીવવું જોઈએ?
આ માનવતાવાદને એક રચનાત્મક અને જવાબદાર ફિલોસોફી તરીકે રજૂ કરે છે.
તો છેલ્લો સવાલ, આ બધા મોટા વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ?
મને લાગે છે કે શરૂઆત નાના નાના નૈતિક નિર્ણયોથી કરી શકાય. કોઈની સાથે વાત કરતી વખતે, ધંધામાં કોઈ ડીલ કરતી વખતે
આપણે પૂછી શકીએ, આનાથી બીજા પર શું અસર થશે? શું આ તાર્કિક છે?
આનાથી કોનું ભલું થશે? બસ આટલા સવાલો પૂછવા પણ પૂરતા છે.
અને બાળ ઉછેરમાં પણ આ બહુ ઉપયોગી છે કે ને? બાળકોને એવું ગુખાવાને બદલે કે આ સાચું છે અને આ ખોટું છે, આપણે એમને કેવી રીતે વિચારવું એ શીખવી શકીએ.
બરાબર. તેમને સવાલો પૂછવા અને સહાનુભૂતિ કેળવવા માટે પ્રોત્સાહિત કરવા.
હા, કાલે મારો દીકરો આવીને પૂછે કે એણે રમકડા કેમ શેર કરવા જોઈએ, તો હું એને કોઈ દેવતાનો ડળ બતાવવાને બદલે કહી શકું કે વિચાર, જો તારી પાસે રમકડું ન હોત તો તને કેવું લાગત.
આ જ તો સહાનુભૂતિ શીખવવાનો પાયો છે.
અને એક નાગરિક તરીકે?
એક નાગરિક તરીકે આપણે પુરાવા આધારિત નીતિઓનું સમર્થન કરી શકીએ. જ્યારે કોઈ નેતા લાગણીઓ ભડકાવીને વાત કરે, ત્યારે આપણે પૂછી શકીએ કે તમારી વાતનો ડેટા શું છે,
આના પુરાવા ક્યાં છે.
બરાબર. ભલે તે સ્વાસ્થ્યનો મુદ્દો હોય કે પર્યાવરણનો, તર્ક પર આધાર રાખવો એ માનવતાવાદી અભિગમ છે.
આખી ચર્ચાને અંતે જો એક મુખ્ય શીખ તારવવી હોય તો તમારા માટે એ શું હશે?
મારા માટે સૌથી શક્તિશાળી વિચાર એ છે કે એક વધુ સારી દુનિયા બનાવવાની જવાબદારી સંપૂર્ણપણે આપણા ખભા પર છે. કોઈ ચમત્કાર થવાનો નથી, કોઈ અવતાર મદદ કરવા નથી આવવાનો.
જે કંઈ કરવાનું છે આપણે જ કરવાનું છે.
હા, અને આ કોઈ બોજ નથી, પણ એક પ્રેરણાદાયક આહ્વાન છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે માનવતાવાદને ધર્મના વિરોધી તરીકે જોવાની જરૂર નથી, તે એક સ્વતંત્ર અને સકારાત્મક વિકલ્પ છે.
એનો ભાર એ વાત પર નથી કે તે શું નકારે છે,
પણ એ વાત પર છે કે તે શું સ્વીકારે છે. તર્ક, કરુણા, માનવ ગૌરવ અને આ સુંદર કુદરતી વિશ્વ.
તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો નૈતિકતા અને જીવનનો અર્થ ખરેખર માનવ સર્જિત હોય, તો આપણી પોતાની અને આપણા સમાજની સુધારણા માટે આપણી વ્યક્તિગત જવાબદારી કેટલી વધી જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.